એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનો સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ જે ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનને એક અલગ દ્રષ્ટિથી જુએ છે.
હા, આપણે વાત કરીશું માઇકલ કુકના પુસ્તક ધ કુરાન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને એમના જે બીજા વિશ્લેષણો છે એના પર આધારિત વિચારોની.
અને મને લાગે છે કે આજના સમયમાં આવા વિષય પર ચર્ચા કરવી બહુ જરૂરી છે, ખરું ને?
ચોક્કસ, કારણ કે દુનિયાભરમાં અને આપણા સમાજમાં પણ જુદા જુદા ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચેની સમજણ વધે એ બહુ જ મહત્વનું છે. કુરાન જેવા ગ્રંથને, મતલબ જે આટલો પ્રભાવશાળી છે, એને એના મૂળ સંદર્ભમાં સમજે તો ઘણી ગેરસમજો તો દૂર થઈ શકે.
બરાબર, સંવાદનો માર્ગ ખુલે તો આ સમજણ જેમના થકી મળી રહી છે એ લેખક વિશે થોડું જાણી લઈએ. માઇકલ કુક છે કોણ અને એમનો જે દ્રષ્ટિકોણ છે એ શા માટે થોડો અલગ છે?
માઇકલ કુક એ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને ઇસ્લામનો જે શરૂઆતનો ઇતિહાસ છે ને એના મોટા વિદ્વાન ગણાય. એમણે લંડનની પ્રખ્યાત SOAS છે, સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ, ત્યાં અભ્યાસ કર્યો છે.
અચ્છા.
અને એમની ખાસ વાત એ છે કે તેઓ કોઈ ધર્મગુરુ નથી, ઇતિહાસકાર છે.
ઓહ, એટલે એમનો અભિગમ શ્રદ્ધા કરતા પુરાવા પર વધુ આધારિત હશે.
બરાબર, એકદમ. તેઓ ઐતિહાસિક વિવેચનાત્મક પદ્ધતિ વાપરે છે, એટલે કે તે સમયના પુરાતત્વીય પુરાવા, બીજા ધર્મોના લખાણો, સમકાલીન સ્ત્રોતો, આ બધું ધ્યાનમાં લે છે. અને એમનો અભિગમ બહુ સંતુલિત છે, એટલે કે ન તો એ ઇસ્લામનો બચાવ કરવા માંગે છે, ન તો ખોટી ટીકા. એ કુરાનને 7મી સદીના અરબસ્તાનનો એક ઐતિહાસિક દસ્તાવેજ ગણે છે.
પણ એ વાત પણ સ્વીકારે છે કે આજે પણ કરોડો લોકો માટે જીવંત ગ્રંથ છે, ખરું ને?
ચોક્કસ, આ બંને પાસાઓને એ સ્વીકારે છે અને આ જ નિષ્પક્ષતા એમના કામને શું કહેવાય ખાસ બનાવે છે.
રસપ્રદ. ચાલો તો હવે પુસ્તકના મુખ્ય વિચાર તરફ જઈએ. કુક આપણને કુરાન વિશે શું સમજાવવા માગે છે ટૂંકમાં?
એમનો મુખ્ય મુદ્દો એમ કે એ છે કે કુરાનને ખરેખર સમજવું હોય તો આપણે એને 7મી સદીના અરબસ્તાનના સંદર્ભમાં જોવો પડે.
એટલે કે એ સમયનો સમાજ, સંસ્કૃતિ, ધાર્મિક માન્યતાઓ,
એ બધું.
હા, એ સમયે ત્યાં કેવા લોકો હતા, શું માનતા હતા, કઈ ભાષા બોલાતી હતી, આ બધું જાણ્યા વગર કુરાનનો જે ગર્ભિત અર્થ છે એ પકડવો મુશ્કેલ બને.
એટલે ખાલી શબ્દાર્થ નહીં પણ એની પાછળનો આખો માહોલ સમજવો પડે.
એકદમ સાચો. અને સાથે સાથે કુરાનની જે ભાષા છે એની ખાસિયતો, એની સાહિત્યિક રચના અને એણે જે નવા ધાર્મિક વિચારો રજૂ કર્યા એના પર પણ ધ્યાન દોરે છે. અને છેલ્લે કુરાનને કેવી રીતે આખી ઇસ્લામિક સભ્યતાને ઘડી, એના પર શું અસર થઈ એની પણ વાત છે. એટલે આમ જુઓ તો આ પુસ્તક આપણને કુરાનની દુનિયામાં એક સફર કરાવે છે, શરૂઆતથી લઈને આજ સુધી.
અને આ પુસ્તક લખવા પાછળનો એમનો હેતુ શું છે, કોના માટે છે આ?
મુખ્યત્વે તો સામાન્ય વાચકો માટે છે, જેમને ઇસ્લામ અને કુરાન વિશે જાણવાની ઉત્સુકતા હોય પણ કદાચ બહુ ઊંડી જાણકારી ન હોય.
એટલે કે બિન મુસ્લિમો પણ સમજી શકે. હા, બિલકુલ. બિન મુસ્લિમ વાચકોને આ ગ્રંથનું મહત્વ સમજાય અને જે મુસ્લિમ વાચકો છે એમને પોતાના ધર્મગ્રંથના ઇતિહાસ વિશે વિદ્વાનો શું વિચારે છે એનો એક નવો પરિપ્રેક્ષ્ય મળે. એક રીતે જ્ઞાનનો સેતુ બાંધવાનો પ્રયાસ છે.
સરસ. ચાલો ત્યારે આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ. કુક જે કહે છે કે 7મી સદીનું અરબસ્થાન સમજવું જરૂરી છે, તો એ દુનિયા હતી કેવી?
કુક આપણને એ સમયમાં લઈ જાય છે ત્યારે મોટાભાગે કબીલાઓમાં વહેંચાયેલો સમાજ હતો. લોકો વેપાર કરતા, પશુપાલન કરતા.
અને ધાર્મિક રીતે?
ધાર્મિક રીતે થોડી વિવિધતા હતી. મક્કામાં જે કાબા છે એની આસપાસ ઘણા દેવી દેવતાઓની પૂજા થતી હતી, બહુદેવવાદ હતો. પણ સાથે સાથે યહૂદી અને ખ્રિસ્તી સમુદાયો પણ ત્યાં વસતા હતા.
અને ભાષાનું શું?
અરબી ભાષા અને ખાસ કરીને કવિતા એનું બહુ જ મહત્વ હતું. મૌખિક પરંપરા બહુ સશક્ત હતી, શબ્દોમાં એમ કે તાકાત મનાતી હતી.
અને આવા માહોલમાં પછી કુરાનનું અવતરણ શરૂ થયું. પૈગંબર મોહમ્મદની ભૂમિકા આમાં કઈ રીતે જોવાય છે?
ઇસ્લામિક માન્યતા પ્રમાણે પયંગંબર મુહમ્મદ પર અલ્લાહ તરફથી સંદેશા આવતા હતા, જેને વહી કહે છે, અને આ જ સંદેશાઓ ભેગા થઈને કુરાન બન્યા. હવે કુક એક ઇતિહાસકાર તરીકે આ પરંપરાને પણ જુએ છે અને જે પણ ઐતિહાસિક પુરાવા મળે એને પણ તપાસે છે. તેઓ મોહમ્મદના જીવનના બનાવો અને કુરાનના જે સંદેશા છે એ બે વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ એ જુએ છે.
અને સંદેશાઓમાં પણ કંઈ ફેરફાર જોવા મળે છે શરૂઆતના અને પછીના?
હા, એ રસપ્રદ છે. જે સંદેશા મક્કામાં ઉતર્યા શરૂઆતમાં એને મક્કન સૂરા કહે છે. એ સામાન્ય રીતે ટૂંકી હોય છે, વધુ કાવ્યાત્મક લાગે. એમાં મુખ્ય ભાર એક જ ઈશ્વર પર છે, તૌહીદ. ન્યાયનો દિવસ આવશે, મૂર્તિપૂજા ખોટી છે, આવી વાતો.
અને પછી જ્યારે તેઓ મદીના ગયા?
હા, મદીના ગયા પછી જે સંદેશા આવ્યા એટલે કે મેદીનાન સૂરા, એ મોટાભાગે લાંબા છે, થોડા ગદ્ય જેવા, અને એમાં સમાજ માટેના નિયમો, કાયદાઓ, જેમ કે લગ્ન, વારસો, યુદ્ધ, આ બધી બાબતોની ચર્ચા વધુ જોવા મળે છે.
એટલે જેમ સમાજ બદલાયો, જરૂરિયાતો બદલાઈ, તેમ સંદેશાના વિષય અને સ્વરૂપમાં પણ ફરક આવ્યો.
બરાબર, પરિસ્થિતિ મુજબ.
તો આ થઈ સંદેશાની વાત. પણ આ બધા જે અલગ અલગ સમયે આવેલા સંદેશા હતા એ ભેગા થઈને એક પુસ્તક કઈ રીતે બન્યા? એ પ્રક્રિયા શું હતી?
શરૂઆતમાં તો કુરાન મોઢે જ યાદ રખાતું હતું. પૈગંબરના સાથીઓ એને કંઠસ્થ કરી લેતા, અમુક લોકો એને ચામડા પર કે હાડકા પર, ખજૂરના પાંદડા પર લખી પણ લેતા. પણ પૈગંબરના અવસાન પછી ચિંતા થઈ કે આ બધું ક્યાંક વિખેરાઈ ન જાય, એટલે પહેલા ખલીફા અબુ બકરના સમયમાં એને વ્યવસ્થિત રીતે ભેગું કરવાનું કામ શરૂ થયું.
પણ સૌથી મહત્વનું કામ ક્યારે થયું?
એ થયું ત્રીજા ખલીફા ઉસ્માનના સમયમાં. ત્યારે એવું જોવા મળ્યું કે અલગ અલગ પ્રાંતોમાં લોકો કુરાનનો પાઠ થોડો જુદી રીતે કરતા હતા, મતભેદ હતા.
અચ્છા.
એટલે ઉસ્માને એક સમિતિ બનાવી, એમણે કુરાનની એક અધિકૃત પ્રમાણભૂત નકલ તૈયાર કરાવી અને પછી આદેશ આપ્યો કે બાકીની જે અલગ અલગ નકલો છે એને નષ્ટ કરી દેવામાં આવે.
ઓ, જેથી એક જ સ્ટાન્ડર્ડ રહે.
હા, આને ઉસ્માનિક સંહિતા કહેવાય છે. આનાથી કુરાનનો પાઠ લગભગ બધે એકસરખો થઈ ગયો, જે આજે પણ આપણે જોઈએ છીએ. આ એક બહુ જ મોટો ઐતિહાસિક નિર્ણય હતો.
ખરેખર. હવે વાત કરીએ કુરાનની ભાષાની. તમે કહ્યું કે એની શૈલી કંઈક ખાસ છે.
હા, કુક એના પર ભાર મૂકે છે. કુરાનની જે અરબી શૈલી છે એને સજ કહેવાય છે. એ શુદ્ધ કવિતા નથી, કારણ કે એમાં છંદ કે માત્રાના નિયમો નથી, પણ એમાં એક લય છે, પ્રાસ છે. જાણે કોઈ બહુ જોશમાં ભાવુક થઈને વાત કરતું હોય એવી અસર ઊભી થાય. અને એ સમયના અરબો માટે, જો ભાષા અને કવિતાના શોખીન હતા, એમના માટે આ શૈલી બહુ જ પ્રભાવશાળી હતી.
અને પેલી વાત છે ને કે કુરાન જેવી રચના કોઈ બીજું કરી જ ના શકે. ઇજાઝ.
બરાબર. ઇજાઝ એટલે અનુકરણહીનતા. મુસ્લિમ માન્યતા એવી છે કે કુરાનની ભાષા, એની શૈલી, એના અર્થ એટલા અદ્ભુત છે, એટલા ઊંડા છે કે કોઈ માણસ એના જેવી રચના ન કરી શકે. અને આ જ એના દૈવી ઉદ્ભવનો પુરાવો છે.
કુક આ માન્યતા વિશે શું કહે છે?
કુક આ માન્યતાની નોંધ લે છે અને એ કુરાનની જે સાહિત્યિક ખૂબીઓ છે એનું વિશ્લેષણ કરે છે, જે આ માન્યતાનો આધાર બને છે.
બરાબર. ભાષા અને શૈલી તો થઈ, પણ ધર્મના વિચારોની દ્રષ્ટિએ કુરાને કયું મુખ્ય યોગદાન આપ્યું? કઈ નવી વાત કરી?
સૌથી મુખ્ય અને કેન્દ્રવર્તી વિચાર છે તૌહીદ, એટલે કે એકેશ્વરવાદ. ભગવાન એક જ છે, એના સિવાય કોઈની પૂજા ન થઈ શકે, એની શક્તિ અને સત્તામાં કોઈ ભાગીદાર નથી. આ વિચાર પર કુરાનમાં વારંવાર બહુ જ ભાર મુકાયો છે. અને ભગવાન સાથે કોઈને ભાગીદાર માનવું, જેને શિર્ક કહેવાય, એને સૌથી મોટો ગુનો ગણવામાં આવ્યો છે.
અને બીજા ધર્મો સાથે એનો સંબંધ કેવો છે, ખાસ કરીને યહૂદી અને ખ્રિસ્તી ધર્મ સાથે?
કુરાન પોતાને એ જ પરંપરાના ભાગરૂપે જુએ છે. એ કહે છે કે એ અગાઉના જે પૈગંબરો હતા, જેમ કે અબ્રાહમ, મૂસા, ઈસુ, અને એમના પર ઉતરેલા ગ્રંથો જેમ કે તોરાહ અને બાઇબલ, એની વાટને જ આગળ વધારે છે.
પણ કંઈક સુધારો પણ કરે છે.
હા, કુરાન કહે છે કે સમય જતાં એ મૂળ સંદેશાઓમાં લોકોએ ફેરફાર કરી દીધા હતા, એટલે એને સુધારીને સાચા સ્વરૂપમાં રજૂ કરે છે. એટલે એમાં આપણને બાઇબલના ઘણા પાત્રો મળશે, અબ્રાહમ, મૂસા, ઈસુ, મરિયમ, પણ એમની વાર્તા ઘણીવાર થોડા અલગ દ્રષ્ટિકોણથી કહેવાય હોય છે.
એટલે એ સંબંધ થોડો જટિલ છે.
બરાબર. કુ આ જટિલતાને સમજાવવાનો પ્રયાસ કરે છે.
ધાર્મિક વિચારો સિવાય સામાજિક અને કાયદાકીય બાબતો પર કુરાનમાં શું માર્ગદર્શન છે? શું એણે સમાજ સુધારણા પર ભાર મૂક્યો છે?
હા, ચોક્કસપણે. કુરાનમાં કુટુંબ જીવન, લગ્ન, વારસાઈ હક, વેપાર ધંધાના નિયમો, ન્યાય કેવી રીતે કરવો, આવી ઘણી બધી સામાજિક બાબતો માટે દિશાનિર્દેશ છે.
અને ખાસ કરીને વંચિતો માટે.
હા, એ બહુ મહત્વનું પાસું છે. ગરીબો, અનાથો, ગુલામો, સ્ત્રીઓ, એમના હકોનું રક્ષણ થાય, એમની સાથે સારો વ્યવહાર થાય, એના પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાના સિદ્ધાંતો કુરાનના મૂળમાં છે.
અને આ જ સિદ્ધાંતો પછીથી ઇસ્લામિક કાયદાનો આધાર બન્યા હશે, જેને શરિયા કહે છે.
બિલકુલ. શરિયાના વિકાસમાં કુરાનના આ આદેશો અને સિદ્ધાંતોનો બહુ મોટો ફાળો રહ્યો છે.
તો સમય જતાં કુરાને આખી ઇસ્લામિક સભ્યતા પર કેવી છાપ છોડી?
ખૂબ જ ઊંડી અને વ્યાપક અસર થઈ. કુરાન ખાલી એક ધાર્મિક ગ્રંથ નથી રહ્યો, એ ઇસ્લામિક કળા, સ્થાપત્ય, સાહિત્ય, શિક્ષણ, કાયદો આ બધા માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત બની ગયો.
અને એના અર્થઘટનનું શું?
એના અર્થઘટન માટે એક આખી પરંપરા વિકસી, જેને તફસીર એટલે કે ભાષ્ય કહે છે. વિદ્વાનોએ સદીઓ સુધી કુરાનના અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, સૂફીવાદ જેની રહસ્યવાદી ધારાઓએ પણ કુરાનમાંથી જ પોતાની આધ્યાત્મિક પ્રેરણા મેળવી. ખૂબ બતાવે છે કે કુરાન કેવી રીતે ઇસ્લામિક સંસ્કૃતિના તાણાવાણામાં વણાઈ ગયું છે.
અને છેલ્લો મુદ્દો, આજના સમયમાં કુરાનના અર્થઘટનને લઈને શું પડકારો છે?
કુક આધુનિક યુગના કેટલાક મહત્વના સવાલોની ચર્ચા કરે છે, જેમ કે વિજ્ઞાન જે નવી શોધ કરી રહ્યું છે એની સાથે કુરાનના અમુક વર્ણનોનો મેળ કેવી રીતે બેસાડવો.
આ તો મોટો પ્રશ્ન છે.
બીજો મુદ્દો છે આધુનિક મૂલ્યોનો, જેમ કે સ્ત્રી પુરુષના સંબંધો, બીજા ધર્મો સાથેના સંબંધો. આ બધી બાબતો પર જે પરંપરાગત સમજણ છે એને આજના સમયમાં કેવી રીતે જોવી, આના પર મુસ્લિમ સમાજમાં જ અલગ અલગ મંતવ્યો છે અને કુક એની એક ઝલક આપે છે, પણ કોઈ નિર્ણય નથી આપતા.
ખરેખર બહુ ઊંડાણપૂર્વકની અને વિસ્તૃત ચર્ચા કરી આપણે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો કયા મુખ્ય સંદેશાઓ કે વિચારો આપણે તારવી શકીએ જે શ્રોતાઓને યાદ રહી જાય? મને પહેલો મુદ્દો એ લાગે છે કે ઇતિહાસ અને સંદર્ભ કેટલા મહત્વના છે.
ચોક્કસ. કુરાન 7મી સદીના અરબસ્થાનમાં આવ્યું એ ભૂલી જઈએ તો એનો સાચો અર્થ ન સમજાય, અને આ વાત આપણને પણ લાગુ પડે છે, નહીં? આજે કોઈ પણ ઘટના બને, કોઈ વિચાર આવે, તો એના મૂળ ક્યાં છે, કયા સંજોગોમાં એનો જન્મ થયો એ સમજવું જરૂરી છે. ઇતિહાસનું જ્ઞાન વર્તમાનને સમજવામાં મદદ કરે છે.
બીજો મુદ્દો, કુરાનની ભાષા અને શૈલી. એ માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ એની પાછળ એક ભાવનાત્મક અને ધાર્મિક હેતુ છે.
હા, એ આપણને શીખવે છે કે શું કહેવાય છે, એની સાથે કેવી રીતે કહેવાય છે, એ પણ એટલું જ મહત્વનું છે. ભાષામાં એક શક્તિ છે, પ્રેરણા આપવાની, અસર કરવાની. આ આપણે રોજબરોજની વાતચીતમાં પણ અનુભવીએ છીએ.
ત્રીજો મહત્વનો વિચાર મને લાગ્યો, પરંપરામાં રહીને નવીનતા. કુરાન જૂની યહૂદી અને ખ્રિસ્તી પરંપરાઓ સાથે જોડાયેલું છે, પણ સાથે તૌહીદ જેવો એકદમ મજબૂત અને નવો વિચાર કેન્દ્રમાં મૂકે છે.
બરાબર. આ બતાવે છે કે નવીનતા હંમેશા શૂન્યમાંથી નથી આવતી, ઘણીવાર એ પરંપરાના ખભા પર ઊભી રહીને જ આગળ વધે છે. આપણા પોતાના સમાજ અને સંસ્કૃતિમાં પણ આ સતત ચાલતું જ રહે છે.
અને ચોથો મુદ્દો, જે મને ખૂબ સ્પર્શી ગયો, તે છે સામાજિક ન્યાય પરનો ભાર, ગરીબો, વંચિતો, જરૂરિયાતમંદો માટેની ચિંતા.
અને આ સિદ્ધાંતો ન્યાય, સમાનતા, કરુણા એ કોઈ એક ધર્મ કે સમય માટે નથી, એ તો સાર્વત્રિક માનવીય મૂલ્યો છે. આજે પણ, ખાસ કરીને આપણા દેશમાં જ્યાં આટલી બધી અસમાનતા છે, ત્યાં આ મૂલ્યો કેટલા પ્રસ્તુત છે.
અને પાંચમો મુદ્દો કદાચ એ લઈ શકીએ કે અર્થઘટનમાં વિવિધતા. કુરાનની ભાષા અને વિચારો એટલા સમૃદ્ધ છે કે ઇતિહાસમાં એના ઘણા અલગ અલગ અર્થઘટનો થયા છે.
હા, અને એ બતાવે છે કે કોઈ પણ મહાન ગ્રંથ એક જ રીતે નથી સમજી શકાતો. અલગ અલગ દ્રષ્ટિકોણ એની સમજને વધુ ઊંડી બનાવી શકે છે.
કોકલા પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર ફરી એક નજર કરીએ. પહેલો, કુરાન એક ઐતિહાસિક દસ્તાવેજ પણ છે અને જીવંત ગ્રંથ પણ.
આ બહુ જ મહત્વનું સંતુલન છે. આપણે એના ઇતિહાસને એના મૂળને સમજવું જોઈએ, પણ એ ન ભૂલવું જોઈએ કે આજે પણ એ કરોડો લોકો માટે શ્રદ્ધાનો આધાર છે, જીવન જીવવાનો માર્ગ છે. બંને પાસા જરૂરી છે.
બીજો વિચાર, કુરાનને સમજવા માટે આપણે પહેલા તે દુનિયાને સમજવી જોઈએ જેણે તેને બનાવ્યું.
આ ફરીથી પેલી સંદર્ભની વાત આવી. કોઈ પણ વિચાર કે ગ્રંથ એના સમય અને સ્થળની ઉપજ હોય છે, એને એના મૂળથી અલગ કરીને ન જોઈ શકાય.
ત્રીજું, કુરાનની સાહિત્યિક શ્રેષ્ઠતા તેના ધાર્મિક હેતુને પૂર્ણ કરે છે.
બરાબર, એટલે કે એની ભાષાની જે સુંદરતા છે, જે તાકાત છે, એ લોકોને ખાલી માહિતી નથી આપતી, પણ એમના હૃદયને સ્પર્શે છે, એમને ઈશ્વર સાથે જોડાવાનો અનુભવ કરાવે છે. અહીં સ્વરૂપ અને સામગ્રી એકબીજાને મદદ કરે છે.
ચોથો વિચાર, પરંપરાની અંદર નવીનતા એ કુરાનનો અગાઉના ધર્મો પ્રત્યેનો અભિગમ દર્શાવે છે.
હા, એ કેવી રીતે જૂની પરંપરાઓમાંથી લે છે, પણ એને પોતાની રીતે ઘડે છે, સુધારે છે અને પોતાનો એક આગવો દાવો રજૂ કરે છે.
અને પાંચમો, કુરાન તેના સમયની ચિંતાઓને સંબોધે છે પણ સાથે સાર્વત્રિક સિદ્ધાંતો પણ આપે છે.
મતલબ કે એમાં સાતમી સદીના અરબ સમાજના પ્રશ્નોના ઉકેલ પણ છે, પણ સાથે એવા નૈતિક અને આધ્યાત્મિક પાઠ પણ છે જે કોઈ પણ સમય અને સમાજ માટે માર્ગદર્શક બની શકે.
આ બધી ચર્ચા પછી એવું લાગે કે આ પુસ્તકમાંથી મળતું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે સૌથી પહેલો અને સ્પષ્ટ ફાયદો તો આંતરધાર્મિક સમજણ વધારવાનો છે. જ્યારે આપણે બીજા ધર્મના મૂળભૂત ગ્રંથ વિશે, એના ઇતિહાસ વિશે જાણીએ, ત્યારે ગેરસમજો ઓછી થાય. ખાસ કરીને આપણા જેવા દેશમાં આ બહુ જ જરૂરી છે.
સાચી વાત છે, સહનશીલતા વધે. બીજું શું?
બીજું, આ પુસ્તક આપણને કોઈપણ મૂળભૂત લખાણને, પછી એ ધાર્મિક હોય, ઐતિહાસિક હોય કે સાહિત્યક, એને વિવેચનાત્મક રીતે કેવી રીતે વાંચવું એ શીખવે છે. સંદર્ભ જોવો, લેખકનો દ્રષ્ટિકોણ સમજવો, અલગ અલગ અર્થઘટનની શક્યતા વિચારવી, આ એક કૌશલ્ય છે જે બધે કામ લાગે.
અને જે લોકો મુસ્લિમ છે એમના માટે?
એમના માટે પણ મને લાગે છે કે પોતાના ધર્મગ્રંથને ઐતિહાસિક અને ભાષાકીય દૃષ્ટિએ સમજવાથી એમનું જોડાણ વધુ ઊંધું અને વિચારપૂર્ણ બની શકે છે. શ્રદ્ધા સાથે જ્ઞાન ભળે તો એ વધુ મજબૂત બને.
અને વ્યાપક રીતે જોઈએ તો?
વ્યાપક રીતે જોઈએ તો આજે દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે, રાજકારણ હોય, સંઘર્ષ હોય, સંવાદ હોય, એમાં ધર્મની બહુ મોટી ભૂમિકા છે. કુરાન દુનિયાની લગભગ ચોથા ભાગની વસ્તીને સીધી કે આડકતરી રીતે પ્રભાવિત કરે છે, તો એને સમજ્યા વગર આપણે વર્તમાન વિશ્વને પૂરી રીતે સમજી શકીએ નહીં. કુકનું પુસ્તક એ સમજણ માટે એક સારો પ્રવેશ દ્વાર પૂરો પાડે છે.
એટલે કે જ્ઞાન દ્વારા સમજણ અને સમજણ દ્વારા કદાચ વધુ સારો સમાજ.
હા, કંઈક એવું જ.
આ આખી ચર્ચામાંથી મારા માટે વ્યક્તિગત રીતે સૌથી રસપ્રદ વાત એ રહી કે કુરાન એક તરફ એના ઐતિહાસિક મૂળ સાથે આટલું ગાઢ રીતે જોડાયેલું છે અને બીજી તરફ સદીઓ પછી પણ આટલું જીવંત અને પ્રભાવશાળી રહ્યું છે. આ જે એની જટિલતા છે એ જ કદાચ એની શક્તિ છે.
પણ ધાર્મિક ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ રહે છે. એમનો અભિગમ બતાવે છે કે શૈક્ષણિક કઠોરતા અને આદર વચ્ચે સંવાદ શક્ય છે.
તો સારાંશ એ છે કે માઇકલ કુકનું કાર્ય આપણને બતાવે છે કે કોઈ પણ ધાર્મિક ગ્રંથની સાચી અને ઊંડી સમજ માટે ઐતિહાસિક જ્ઞાન અને સાંસ્કૃતિક સંવેદનશીલતા બંને અનિવાર્ય છે. કુરાનની જે બહુવિધ ઓળખ છે, એક ઐતિહાસિક દસ્તાવેજ, એક સાહિત્યિક કૃતિ અને એક જીવંત ધાર્મિક માર્ગદર્શક, એ જ એની સ્થાયી અસરનું કારણ છે.
અને અંતે કદાચ વિચારવા જેવી વાત એ છે કે કોઈ પણ પવિત્ર ગ્રંથનું સાચું જીવન ફક્ત તેના શબ્દોમાં નથી હોતું, પણ પેઢી દર પેઢી વાચકો તેની સાથે જે સંવાદ રચે છે, જે અર્થ તારવે છે, તેમાં એ જીવંત રહે છે. આ સંવાદ ભવિષ્યમાં કેવા વળાંક લેશે એ જોવું પણ રસપ્રદ રહેશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.